તારીખ 19/10/1989 જ્ઞાન લક્ષણ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 351
નિશ્ચય કારણ અથવા અનન્ય કારણ શ્રીમદજીએ જેને કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ શંકિત કર્યું છે અને જે નિશ્ચય પછી પ્રત્યક્ષ અનુભવ નથી પરંતુ પરિણામની ચાલ આત્માને સાધવા અંગેની ચાલુ થઈ જાય છે એવી સાધકની ચાલ થવાથી પરિણામમાં બહુ ઓછું અંતર ગણવામાં આવે છે સાધક દશામાં અને આ દશામાં. પરમાગમ સારમાં ચાલતા વિષય ઉપર સમયસારમાં પરિશિષ્ટમાં વિષય લીધો છે. એ જ વિષય ઉપર ગુરુદેવજીના પ્રવચનો ચાલ્યા છે. એ પ્રશ્નના ઉત્તર રૂપે પોતે ખુલાસા કરેલા છે. પ્રશ્ન છે કે આત્મા અનંત સ્વભાવવાન હોવા છતાં એને જ્ઞાન માત્ર પણ કેમ કહેવાય છે? જ્ઞાન માત્ર કહેવાથી બીજા અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે. માત્ર શબ્દથી બીજા ધર્મનો નિષેધ સમજાય છે. ઉત્તર આપે છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્ય આત્માનો નિર્ણય કરાવવા માટે આત્માને જ્ઞાન માત્ર કહ્યું છે. આ હેતુ છે. જ્ઞાન માત્ર કહીને અન્ય કર્મનો નિષેધ કરવાનું પ્રયોજન નથી, પરંતુ એક એવું લક્ષણ છે કે જેના દ્વારા આત્માનો નિર્ણય થાય છે. આ હેતુથી આત્માને જ્ઞાન માત્ર કહ્યો છે. આત્મામાં અનંત ગુણ છે એ વાત રાખી છે કહેનારે. એ વાત પોતાના જ્ઞાનમાં રાખેલી છે કે આત્મામાં અનંત ગુણ છે, પણ તેમાં જ્ઞાન મુખ્ય છે અને તે વિશેષ ગુણ છે. બીજા વિશેષ ગુણોમાં પણ આ એક વિશેષતા વાળા ગુણ છે, તેને સ્વપર પ્રકાશક પણ છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે. આ સાચું છે. કોઈ શરૂઆતના મુમુક્ષુને જ્ઞાન લક્ષણ આત્મા છે, પછી આગળ વધેલા મુમુક્ષુને કંઈક બીજું લક્ષણ છે. પ્રારંભમાં જે મુમુક્ષુ નવા નવા હોય એને જ્ઞાન લક્ષણથી આત્મા સમજાવે, ઘણો અભ્યાસ તત્વ જ્ઞાનનો કર્યો હોય એને પારિણામિક ભાવ લક્ષણથી સમજાવે, એવું કઈ નથી. ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્માને ઓળખવાનો જ્યાં પ્રકરણ છે, આત્માને ઓળખવાની જ્યાં જરૂરત છે, અથવા સ્વરૂપની ઓળખાણ જેને બાકી છે, એવા કોઈ પણ મુમુક્ષુને ઓળખાણ પહેલી વખત જ કરવાની હોય છે, એક જ વખત કરવાની હોય છે. વારંવાર ઓળખાણ કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી. ઓળખાણ થઈ ગઈ એટલે થઈ ગઈ ઓળખાણ. તો એ એક તબક્કે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. એમાં કોઈ કાળે આ તબક્કામાં બીજું લક્ષણ છે એમ વિચારવા યોગ્ય નથી એમ કહ્યું છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે તે અન્ય દ્રવ્યોમાં નથી, બાકીના પાંચેય દ્રવ્યોમાં એ નથી. પાનું 175 છે અને 637 નંબર નો મૂળ છે. એમાં ત્રીજી લીટી ચાલી. એ ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે તે અન્ય દ્રવ્યોમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે. જાણવાનું કાર્ય પર્યાયથી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. જે આત્માનો જ્ઞાયક સ્વભાવ છે એ જાણવાના પ્રસિદ્ધ કાર્યથી, જ્ઞાનના પ્રસિદ્ધ કાર્ય વડે, જ્ઞાનની પ્રસિદ્ધ પર્યાય વડે જે જ્ઞાનનો સ્વભાવ છે એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. એટલે કે કોઈ અનુમાન કરવું પડે છે એમ નથી. જ્ઞાનનો જે ઉપયોગ છે એમાંથી શક્તિનું ગ્રહણ થાય છે. કર્ણાનુયોગમાં તો ક્ષોભ સંભાવમાં ગુણને વ્યક્ત, ગુણનો અંશ વ્યક્ત ગણ્યો છે. જેને આપણે ઉઘાડ કહીએ છીએ એ ગુણનો ઉઘાડ છે. ઉપશમ, ક્ષય અને ક્ષોભસમ એવા ત્રણ બોલ આવે છે ને કર્મના. અને કર્ણાનુયોગમાં ત્રણ કર્મની પરિસ્થિતિ લીધી કે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય. તો કર્મની તે તે પ્રકારની અવસ્થાને અનુસરતા પરિણામ તેને પણ ઉપશમ ભાવ, ક્ષોપશમ ભાવ અને ક્ષાયિક ભાવ એવું નામ દેવામાં આવે છે. ત્યાં ક્ષોપશમની ચર્ચા એવી રીતે કરે છે કે જે ગુણનો વ્યક્ત અંશ છે એને ક્ષયોપશમ કહીએ. એમાં જે જ્ઞાન છે એમાં ગુણ વ્યક્ત છે, સ્વભાવ વ્યક્ત છે, જ્ઞાયક સ્વભાવની વ્યક્તિ છે એમ ત્યાંથી પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા, આવો આત્મા, જ્ઞાયક સ્વભાવી આત્મા, એટલે સ્વભાવમાં જ્ઞાયક શક્તિ શું છે, જ્ઞાયકપણું શું છે એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. નિશંક એટલા માટે પ્રસિદ્ધ થાય છે કે એ પ્રત્યક્ષ છે. જ્ઞાનનો અંશ છે એ પ્રત્યક્ષ છે. એટલા માટે સહજ પ્રત્યક્ષ એવું જે આત્મ સ્વરૂપ છે એ પણ ત્યાંથી નિશ્ચિત થાય છે. અને તે નિશંકપણે નિશ્ચિત થાય છે. એમાં શંકા નથી પડતી કે જ્ઞાયક એટલે કેવો, જ્ઞાન ઉપરથી જ્ઞાયક કેવો એમાં શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. માણસનું એક અંગ છુપાયેલા ચોરનો પગનો આંગળા દેખાય તો આખો માણસ નજર આવે છે. અહીંયા કોઈ માણસ ઊભો છે, નીચે એના પગના આંગળા દેખાય છે. અરે બારણા આડે ઊભો છે તો નીચે બારણું થોડું ઊંચું હોય દેખાઈ જાય છે. પડદા પાછળ સંતાયેલો હોય તો પડદા આખો માણસ ઢંકાયેલો છે. પગ ખુલ્લા છે તો આખો માણસ અંગ ઉપરથી માપવામાં આવે છે. એવી રીતે જ્ઞાન અંશ છે તો પણ આખો અંશી ત્યાંથી નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થાય છે એટલે જ્ઞાનમાં પ્રસિદ્ધ થઈ જાય છે, જ્ઞાનમાં જણાઈ જાય છે. હા, ગુણ વ્યક્ત થાય છે અથવા ગુણ, ગુણપણે અવ્યક્ત ગુણ છે એ વ્યક્ત થાય તો કેવી રીતે થાય, કેવો હોય. વ્યક્તિ ઉપરથી અવ્યક્તને વ્યક્ત તરીકે ભાવી શકાય છે. વ્યક્તિ ઉપરથી અવ્યક્ત સ્વભાવને વ્યક્તપણે ભાવી શકાય છે કે હું આવો, ભાવું એટલે હું આવો. એ બસ જે કાંઈ પ્રક્રિયા છે એ આ જાતની છે. ઓળખાણની જે પ્રક્રિયા છે એ આ પ્રકારની છે. અહીંયા તો જે સ્પષ્ટીકરણ છે એમાં તો ગુરુદેવને એમ જ કહેવું છે કે બીજું કોઈ લક્ષણ નથી. કોઈ વ્યવહારની, રાગની, દયાની, દાનની, ભક્તિની, કોઈથી આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. એટલે અન્ય સાધન તો તું છોડી દે. સ્વરૂપ નિશ્ચય કરવા માટે જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન છે જ નહીં. હવે જ્ઞાનમાં જ્યાં સુધી સ્વભાવ પોતાને ન ભાસે, ન જણાય પોતાના જ્ઞાનમાં, જ્ઞાન સ્વભાવ ન જણાય ત્યાં સુધી એને જ્ઞાનમાં જ સ્વભાવને શોધવો રહ્યો, નહીં કે દયાદાન આદિ વ્યવહારના કોઈ પરિણામમાં, કોઈ વિકલ્પમાં શોધવો, શોધ કરવાની ન રહી, જ્ઞાનમાં જ જ્ઞાન સ્વભાવને શોધવાનો રહ્યો. ક્યાં સુધી? કે જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી. તો આપણે બોલી લીધું તો ને આમાંથી કે કોઈ અંધારે પડેલો પદાર્થ નથી, કે એનો નિર્ણય ન થાય. આ કોઈ અંધારે છુપાઈ ગયેલો પદાર્થ નથી આત્મા, કે જેનો નિર્ણય ન થાય. આ તો સ્વયં પ્રકાશમાન પદાર્થ છે. ઉપયોગ દ્વારા જે સ્વયં પ્રકાશ પોતે પ્રકાશે છે, સ્વપરને પોતે જ પ્રકાશી રહ્યો છે, એવો સ્વયં પ્રકાશમાન પદાર્થ છે, એનો નિર્ણય કેમ ન થઈ શકે? તે જરૂર થઈ શકે એમ લેવું છું. નિર્ણય કરવાના પ્રયાસમાં આવવું જોઈએ. જે મૂળ વાત એ છે કે નિર્ણય કરવાના પ્રયાસમાં આવવું જોઈએ કે મારે તત્વનો સ્વાધ્યાય સ્વરૂપ નિશ્ચય કરવા માટે કરવો છે, સ્વરૂપ નિશ્ચય અર્થે મારે સ્વાધ્યાય કરવો છે, એને લક્ષ્ય બંધાઈ જવું જોઈએ, અથવા સ્વાધ્યાય કાળે આ લક્ષ્ય એનું ચાલુ રહેવું જોઈએ કે આમાં નિશ્ચય કેવી રીતે થાય છે, મારો નિશ્ચય કેવી રીતે થાય છે, મારું સ્વરૂપ કેવી રીતે નિશ્ચિત થાય છે, એ વાતનો દ્રષ્ટિકોણ એનો બરાબર ચાલુ રહેવો જોઈએ. તો નિશ્ચય સહજ માત્રમાં થાય છે. અને એ દ્રષ્ટિકોણ વિના સ્વાધ્યાય કરે તો જાણપણું થશે, બીજું શું થશે? અનેક વાતનું જાણપણું થઈ જશે, સ્વરૂપ નિશ્ચય નહીં થાય. વ્યવહાર રાગ દયાદાન ભક્તિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં, કેમ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, એક સમય માત્ર રહી અને તે ટળી જાય છે, તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહીં. અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે, અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે. પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આ એક બીજો સિદ્ધાંત અહીંયા એ રીતે લીધો છે કે પરાશ્રય બુદ્ધિ થવામાં પણ જ્ઞાન કારણ છે, તેથી પરાશ્રય બુદ્ધિ છૂટવામાં પણ જ્ઞાન જ કારણ છે. એક જગ્યાએ બીજું કારણ ને છૂટવામાં બીજું કારણ એમ નથી. પરાશ્રય બુદ્ધિ કેમ થઈ? કે પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસિત થયો ત્યારે સ્વ પદાર્થ ને જે છૂટ્યો તે પરાશ્રય બુદ્ધિમાં આવ્યો. તો ત્યાં એનું કારણ કેવું? કે જ્ઞાનમાં પર પદાર્થનું પ્રતિભાસનું થાય છે, તે કારણ પડ્યું. હવે તે કારણ પડ્યું, એ જ કારણ અંતર્મુખ થવામાં કારણ પડે છે. જે બહિર્મુખ થવામાં કારણ થાય છે, પરાશ્રિત થવામાં કારણ થાય છે, તે પરાશ્રિત બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં કારણ. કેમ કે ગાંઠ તો જ્યાં પડે ત્યાંથી જ ખુલે ને, એક જગ્યાએ ગાંઠ પડાય જાય ને ખુલે બીજી જગ્યાએ એમ કેમ બને કે ત્યાં ગાંઠ જ નથી ને? એમ જે જ્ઞાન દ્વારા પર સન્મુખ થયો છે એને પર આશ્રય કરે છે, તે જ જ્ઞાન દ્વારા તે સ્વસન્મુખ થાય ને અંતર્મુખ થાય છે. એ જ સાધન છે, બીજું કોઈ સાધન કે કારણ એટલે અહીંયા સાધન લેવું. જ્ઞાન જ સાધન છે અથવા જ્ઞાન જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. કેમ કે જ્ઞાન જેમ પરને જાણે છે તેમ જ્ઞાન પોતાને પણ જાણે છે. તો જ્ઞાન જ્ઞાનને જાણે છે એ ચૂકાઈ જાય છે, સ્વપ્રકાશકપણું ચૂકાઈ જાય છે. એટલે એકાંત પરપ્રકાશકપણાને જ જ્ઞાનનું સ્વરૂપ સમજે છે, અનુભવે છે અને પરાશ્રય ભાવે વર્તે છે. એ જ જ્ઞાન પોતે પોતાને જાણતું પૃથકું પ્રવર્તે છે અને પરને જાણે છે ત્યારે પણ પરથી ભિન્ન રહીને પરને જાણે છે. એવું પરથી ભિન્નતાનું જે પ્રકાશકપણું છે, પર પ્રકાશકપણામાં પરની અભિન્નતા નથી થતી, પર પ્રકાશકપણામાં પણ પરથી ભિન્ન રહીને જ જાણે છે. એટલે પર પ્રકાશકપણું જેમ અભિન્નતાનું કારણ થયું, તેમ પર પ્રકાશકપણું ભિન્નતાનું કારણ થઈ શકે છે, જો તેને યથાર્થ રીતે સમજવામાં આવે તો. યથાર્થ રીતે ન સમજે તો ગમે તેટલી ભૂલ થઈ શકે છે. એ તો પરને પ્રકાશતા પરની સાથે તન્મય થાય છે, અથવા તો પર પ્રવેશ ભાવ માં વર્તે છે, અને એને જ દર્શન નું સ્વરૂપ કહેવામાં આવે છે. એ દર્શન મોહનો પ્રભાવ છે કે જાણવામાં તો વ્યવહારમાં કેમ ભૂલ નથી કરતો. એક સાથે એક લાઈનમાં 100 મકાન દેખાતા હોય તો પણ જે મકાન પોતાનું હોય એને પોતાનું પોતાના મકાન તરીકે જોવે, અને બાકીના બધાને પારકા મકાન તરીકે જોવે છે. અથવા એમાં એકે પોતાનું મકાન ન હોય તો બધાને પારકા તરીકે જ જોવે છે. વિકલ્પ કરવો પડતો નથી કે આ મારા નથી, અને મારું છે ત્યાં વિકલ્પ કરવો પડતો નથી કે આ મારું મકાન છે, મારા તરીકે જોવાય છે. કેમ કે નિર્ણય થઈ ગયો છે, એવો નિશ્ચય થઈ ગયો છે. તો અહીંયા પહેલો નિશ્ચય કર દો, તું તારા સ્વરૂપનો નિશ્ચય કર. તો અનેક પદાર્થો જે જણાશે તે પર પદાર્થ તરીકે જ જણાશે, પરપણે જ જણાશે. પરપણે જણાશે તો તને કઈ જાણવાના જાણનારને હરકત નથી. જો સ્વપણે જણાય તો જ તકલીફ છે. જે સ્વપણે નથી તે સ્વપણે જણાય છે, એની તો આપત્તિ છે, એની વિટંબણા છે. જણાય છે એની વિટંબણા નથી, પણ સ્વપણે જણાય છે એની વિટંબણા છે. ખરેખર એટલે પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં, પરાશ્રય બુદ્ધિ એ જ્ઞાનનો પર્યાય છે, બુદ્ધિ જ્ઞાનની પર્યાય છે. શું પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે, જ્ઞાનથી જ અંતર્મુખ થવાય. આ એક અનાદિકાળથી અજાણ રહેવાનો કોઈ મુદ્દો હોય તો તે આ છે. આ બિંદુ નથી હાથમાં આવ્યું કે અંતર્મુખ કેમ થવું. તો એમ કહે છે કે જ્ઞાન કારણ છે, જ્ઞાન સાધન છે, અને તે એટલો બધો સુગમ છે કે જેમ કર્યો કોયડો કોડીનો નહીં. એવી આ વાત છે કે જ્ઞાન સ્વયં જાણન રૂપે છે, જ્ઞાન સ્વયં વેદન રૂપે છે. તો જાણવામાં તો હજી પર પદાર્થની આકૃતિ ઊભી થાય છે એટલે ગોટાળો કરી બેસે છે, પણ વેદવામાં તો પર પદાર્થની કોઈ પરિસ્થિતિ નથી. જોકે અત્યાસે કરીને જીવ દેહાત્મ બુદ્ધિ એ દેહની સાતા અસાતાને વેદતો હોવાનો અનુભવ કરે છે. મિથ્યા મિથ્યા અનુભવ છે, સાચો નથી, વેદી શકાતો નથી. કે પર પદાર્થને વેદવાનો કે સુખ દુઃખને વેદવાનો પર પદાર્થ આશ્રિત અભ્યાસ કરે છે જી, પણ વાસ્તવિકપણે જો પોતાના જ્ઞાન વેદનને જ્ઞાન વેદનને વેદે તો એ સ્પષ્ટ અનુભવાય એવું છે કે જ્ઞાન વેદનમાં સિવાય જ્ઞાન વેદન કાંઈ પણ અવકાશ નથી કે બીજું વેદી શકાય, બીજું અનુભવી શકાય એવું કોઈ અવકાશ નથી. આ વસ્તુ સ્થિતિ છે. પણ જ્ઞાન જ્ઞાન વેદનને પકડવું એ થોડું કઠણ થઈ પડ્યું છે. એટલા માટે કે વિશેષ જ્ઞાનમાં જે જ્ઞાકારતા ઉભી થાય છે એનો આવિર્ભાવ ઘણો છે, અને વેદન કે જે સામાન્ય જ્ઞાનમાં રહેલું છે એ ઢંકાયેલું તિરોકૃત છે, તેથી એને જીવ પકડી શકતો નથી અથવા ઉપયોગ ત્યાં સુધી એનો ચાલતો નથી, આ એક તકલીફ વાળી વાત છે. પણ એ તો ત્યાં સુધી છે કે જ્યાં સુધી પોતે પોતાનું સ્વકાર્ય કરવામાં ઉત્સાહિત ન થાય ત્યાં સુધીની જ વાત છે. સ્વકાર્ય કરવા માટે ઉત્સાહિત થાય, એનો પ્રયાસ શરૂ કરે તો એ સુગમ, સરળ, સહેલું છે, એમાં કાંઈ મોટી વાત નથી. વાત તો પોતાનો ઉત્સાહ નથી ત્યાં સુધી છે. જેમ અન્ય કાર્યને વિશે ઉત્સાહિત છે, એવી જ રીતે સ્વકાર્યને વિશે પોતે ઉત્સાહિત નથી, એ વાત સ્પષ્ટ છે. પણ સાધન કે કારણ બીજું ભૂલે ચૂકે પણ ન શોધવું, એ આમાંથી ગુરુદેવશ્રીના વચનમાંથી નીકળે છે કે અંતર્મુખ થવા માટે જ્ઞાન સિવાય બીજે ક્યાંય જવાની જરૂર નથી. ન તો મનથી આત્માની કલ્પના કરવાની જરૂર છે કે મારો ત્રિકાળી આત્મા આવો છે ને તેવો છે. એક ભૂલ થાય છે કે શાસ્ત્રનો અભ્યાસ, તત્વનો અભ્યાસ કરવા વાળાને આત્માના સ્વરૂપ વિશે અનેક વાતો જાણવા મળે છે. તો પણ જે જ્ઞાન જ્યોતિ દિવ્ય ધ્વનિથી પણ ઓળખાતી નથી, કેમ કે એ સાધન નથી. કોઈ બહારમાં વાણી કે શાસ્ત્ર કોઈ સાધન નથી, પોતાનું જ્ઞાન લક્ષણ સાધન છે એમ લેવું છે. દિવ્ય ધ્વનિ નહીં, શાસ્ત્ર નહીં, જે કોઈ વર્ણનથી સમજાતો નથી, ઓળખાતો નથી, એ જ્ઞાન લક્ષણથી ઓળખાય છે એમ કહેવું છે. સવાલ એટલો છે કે ઓળખનાર કઈ રીતે ઓળખતો હશે, ઓળખાવનાર કઈ રીતે ઓળખાવતા હશે, બસ આટલો જ સવાલ છે. ઓળખાવનારને તો વિશેષ કહેવાનું નથી, એ તો એમ જ કહે છે કે જ્ઞાનની પ્રસિદ્ધિ છે, તારા પોતાના જ્ઞાનના જ વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે, અને જ્ઞાન પ્રસિદ્ધ છે તેનાથી પ્રસાદ્યમાન એવો જે આત્મા પ્રસિદ્ધ થાય છે. આથી વિશેષ કોઈ આમાં લાંબી વાત છે નહીં. તો સમયસારમાં પણ એ વાત લીધી છેલ્લે જે કહે છે કે લક્ષણ લક્ષણનો વિભાગ શું કરવા કરો છો. છેલ્લો પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે લક્ષણ લક્ષણનો વિભાગ શા માટે કરો છો. આમાં તો કાંઈ અમારે બધો ગોટાળો થાય છે. લક્ષણ કોઈ અને લક્ષ્ય કોઈ, સંડો દસપાનું તો એ તો લક્ષણનું પ્રસિદ્ધપણું છે, પ્રસિદ્ધત્વ એટલે પ્રસિદ્ધપણું છે, અને જેને ઓળખાવવું છે એવું લક્ષ્ય છે એનું પ્રસાદમાનપણું છે. એમ બે, એક ઓળખાણનું કારણ છે, એક ઓળખાવાનો ચીજ છે, એમ બે વાત હોવાથી એનો વિભાગ કર્યો છે. પણ જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. અહીંયા તો જાણવાથી સિદ્ધપણું છે એમ નથી લીધું, સ્વસંવેદનથી સિદ્ધપણું છે, વેદનથી સિદ્ધપણું છે, પોતે પોતાને વેદી રહ્યું છે જ્ઞાન. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે, એવા વેદનથી પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન, પ્રસાદ્યમાન એટલે તદ અવિનાભૂત અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. જે પ્રસિદ્ધ થાય છે એટલે ઓળખાય છે, તે અનંત ધર્મોના સમુદાય રૂપે ઓળખાય છે. પછી એકલો જ્ઞાન ગુણ રૂપે આખો ગુણી નથી ઓળખાતો, પણ એક વિશેષતા છે કે એક ગુણને અનંત ગુણનું રૂપ હોવાને લીધે, એ પણ વસ્તુ સ્થિતિ છે, એક ગુણ ઉપરથી અનંત ગુણની મૂર્તિ આત્મા ઓળખવામાં આવે છે. એમાં એક ગુણ સ્વરૂપે આત્મા નથી ઓળખાતો, આમ પણ મને છે. બીજા ગુણમાં છે ખરું, પણ પકડવું મુશ્કેલ છે, સમજાવવું મુશ્કેલ છે. હા, વ્યક્ત છે અને એ સાકાર છે, અનુભવ ગોચર છે, પોતે પણ પોતાને જાણે છે, બીજા ગુણોને પણ જાણે છે. બીજા ગુણ પોતાને નથી જાણતા અને જ્ઞાનને નથી જાણતા. જેમ જડ પોતાને નથી જાણતું અને આત્માને નથી જાણતું, જીવને નથી જાણતો, એમ જીવ પોતાને પણ જાણે છે અને જડને પણ જાણે છે. એમ જ્ઞાનની અંદર આ એક વિશેષતા છે. એ સિવાય બીજા ગુણમાં તે પ્રકારની વિશેષતા નથી. જાણનાર જ્ઞાન એટલે પોતાને અને બીજા અન્ય ગુણોને પણ જ્ઞાન જ જાણે. અન્ય ગુણો જ્ઞાનને પણ ન જાણે, અન્ય ગુણો પોતાને પણ ન જાણે. પાછું જો અન્ય ગુણને બધા ગુણો, આત્માના બધા ગુણો ચૈતન્ય છે, કોઈ ગુણ જડ નથી. કેમ કે ચેતનતાનું જે રૂપ છે એ બધા ગુણને છે, પણ જ્ઞાન ગુણ કે ચૈતન્ય ગુણ કોઈ ગુણને નથી. એમ એમ ફરક છે. જે બધા ગુણો ચેતના એક છે, ચૈતન્ય ગુણો છે, કોઈ જડ ગુણ નથી. અસ્તિત્વ પણ ચૈતન્ય ચેતનારૂપ અસ્તિત્વ છે. છયમાં સામાન્ય અસ્તિત્વ છે અથવા સામાન્ય ગુણો જે છે એ પણ બીજા જેવા જડ નથી. કે ભાઈ પૂતગોળને પણ અસ્તિત્વ ગુણ છે, જીવને પણ અસ્તિત્વ ગુણ છે. માટે પૂતગોળનો અસ્તિત્વ ગુણ જેવો જડ છે એવો જીવનો અસ્તિત્વ ગુણ કાંઈ જડ છે એમ નથી. એને ચૈતન્ય અસ્તિત્વ છે, કેમ કે એનું રૂપ છે. તો પણ એ જાણે નહીં, અસ્તિત્વ જાણે નહીં, જ્ઞાન જ જાણે. એ તો ગુણનું કાર્ય છે. જ્ઞાન શક્તિ છે એ ત્યાં વ્યક્ત છે. જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે. જ્ઞાન સ્વભાવ કહો કે આત્મ સ્વભાવ કહો, જ્ઞાન સ્વભાવે આત્મા છે એટલે આત્મ સ્વભાવ એમ આવી ગયો. તો ત્યાં વ્યક્ત છે. હા, વેદનથી અહીંયા કેમ લીધું કે વેદન સામાન્યમાં છે, જ્ઞાન સામાન્યમાં વેદન છે. તો જે સામાન્ય છે એ સ્વભાવ સદ્રશ છે, કેમ કે સ્વભાવ પણ સામાન્ય છે. અહીંયા જેમ જ્ઞાનનો પર્યાય સામાન્ય છે તેમ સ્વભાવ કેવો છે કે સ્વભાવ પણ સામાન્ય સ્વરૂપે છે એટલે સદ્રષ્ટા થઈ ને. વેદનથી સદ્રષ્ટા થઈ, સામાન્યપણાથી સદ્રષ્ટા થઈ, પ્રત્યક્ષતા આવી અને બીજા અનંત ગુણનું રૂપ પણ એમાં આવી ગયું. અનંત ગુણનું રૂપ આવી ગયું એમાં. એમાં ભિન્ન ભિન્ન કેટલા કેવા અનંત એનું પ્રયોજન જ નથી. અભેદ પણ અનંત ગુણનું રૂપ આવી ગયું. ભેદ કેવા અનંત ગુણોના કેવા કેવા ભેદ એનું કોઈ પ્રયોજન નથી. ચોરનો આંગળા જોયા એમાં એનો ચહેરો ચોરનો છે કે સજ્જનતાનો છે કઈ જરૂર નથી. છુપાઈ ગયો છે વગર રજાએ ઘરમાં આવી ગયો છે એનો અર્થ જ કે એ ચોર છે, ભલે ગમે તેવો સારો ચહેરો હોય તો પણ. શું કોઈ વખત એવું બને કે કોઈ સારા માણસનો ચહેરો દેખાય એને, પણ એથી કાંઈ એ ચોર નથી એમ નક્કી કરશું. એ કોઈ પ્રયોજન નથી એનું. ચહેરો જોવો એ કોઈ પ્રયોજન નથી. ચોર નક્કી કરવો તે પ્રયોજન છે. એમ આત્મા નક્કી કરવો તે પ્રયોજન છે. કેવા કેવા ગુણ ભેદ છે એ તો છદ્મસ્ત અવસ્થામાં કોઈને નક્કી થાય જ નહીં. ગુણભેદમાં એટલા બધા ગુણ છે અનંત કે એટલા સમય એની પાસે નથી, એટલા આયુષ્યના સમય જ નથી એની પાસે. કોઈ મનુષ્યને એટલું આયુષ્ય ન હોય, કોઈ પર્યાયમાં એટલું આયુષ્ય ન હોય કે અનંત ગુણને ભેદથી જાણી શકાય. એ તો કેવળ જ્ઞાનનો જ વિષય છે. પ્રત્યક્ષપણે એ કેવળ જ્ઞાનનો વિષય છે, પરોક્ષપણે એટલો જ વિષય અભેદપણે એ શ્રુત જ્ઞાનનો છે. જેટલો કેવળ જ્ઞાનનો છે એટલો જ શ્રુત જ્ઞાનનો છે. ખુલ્લામાં બધા ગુણો ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ થાય છે એક જ સમયમાં. અહીંયા એનું પ્રયોજન નથી, તો પણ જે પ્રયોજનભૂત તત્વ છે એનો નિશ્ચય બરાબર થઈ જાય છે, એમાં કાંઈ કટાશ રહેતી નથી, નિશંક નિર્ણય થાય છે. તેમ લીધું શંકા નથી પડતી. વિશેષમાં તો જ્ઞાનકારક જ્ઞાન છે. નહીતર શું થાય છે, જો કે જે જ્ઞાન વિશેષ છે એમાં અન્ય જ્ઞેયોની આકૃતિ છે, અન્ય જ્ઞેયો તો આવ્યા નથી, પણ જેવો આવિર્ભૂત થાય છે જ્ઞાન વિશેષમાં તો અન્ય પદાર્થ સુધી પહોંચી જાય છે કે નહીં? સિદ્ધોત્તર અન્ય પદાર્થ સુધી પહોંચી જાય છે કે નહીં? કે મને કડવું લાગ્યું, મને ગળ્યું લાગ્યું, ખરેખર તો ગળપણના સ્વાદનું પ્રતિબિંબ આવ્યું છે, પણ જેવો આવિર્ભૂત થયો જ્ઞેયની આકૃતિ સાથે કે સીધો પદાર્થ સુધી પહોંચી ગયો કે નહીં? દ્રવ્ય ક્ષેત્ર સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તીવ્રો ભાવ, તો 16મી ગાથામાં એમ લીધું કે બે પ્રકારે એકને સેવવો. બે પ્રકારે એટલે શું? પણ એક પ્રકારે એકને સેવવો એમ કેમ કહેતા નથી ને બે પ્રકારે એકને સેવવો એમ કે છે? શું એવું કાઢો 16મી ગાથામાં? સાધુ પુરુષે, એટલે સાધક પુરુષે દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. વળી તે ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જાણો, એટલે દ્રવ અને પર્યાય. આમ બે વાત લીધી, દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય છે અને આત્મા છે તે દ્રવ છે. તો આ આત્મા ટીકા માલ્ય છે, જે ભાવથી સાધ્ય એટલે સદાય છે, સાધવા યોગ્ય છે, તથા જે ભાવથી સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે, એવો એમ પોતે ઈરાદો રાખીને બીજાને વ્યવહારથી પ્રતિપાદન કરે. સમજાવે ત્યારે પણ આ ઈરાદો રાખે, ભલે ત્રિકાળીની વાત કરે કે ભલે પર્યાયની વાત કરે, પણ આવો ઈરાદો રાખીને વાત કરે તો નહીતર એકાંત થશે. જો પર્યાયનો એકાંત કરશે તો દ્રવ દ્રષ્ટિ નહીં થાય, દ્રવ દ્રષ્ટિ નો એકાંત કરશે તો સાધક અવસ્થા નહીં થાય. એટલે એમ પોતે ઈરાદો રાખીને વેજાથી વ્યવહારથી બીજાને પ્રતિપાદન કરે કે સાધુ પુરુષે દર્શનના ચારિત્ર સદા સેવા યોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી. છે તો પર્યાય, છતાં કે છે કે નહીં આત્મા છે. આત્મા છે એટલે આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ દેવદત્તના સ્વભાવનો ઉલ્લંઘન નહીં કરતા હોવાથી દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી, તેમ આત્મામાં પણ આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને આચરણ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ આત્મા છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયમેવ સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. એ ઉપરના શ્લોકમાં લીધું છે, આ ગાથાની સૂચનાનો જે શ્લોક છે એમાં એ વિશે સ્પષ્ટ કહ્યો છે કે આ પૂર્વ કથિત એટલે 15મી ગાથામાં જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ જેને સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છા છે એવા પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવવા યોગ્ય છે, તેનું સેવન કરો. બે પ્રકારે એક સેવા યોગ્ય છે એમ બીજું છે. હા, સાધ્યને એક સાધવા યોગ્ય છે અને એક સાધક છે, એમ બે પ્રકાર થઈને એક સેવવા યોગ્ય છે. એમાં બે માંથી એકને છોડ્યું પાલવે એવું નથી. ન તો સાધ્યને છોડ્યું પાલવે, ન તો સાધકને છોડ્યું પાલવે, એમ છે ખરેખર. અને એ જ રીતે ઉપદેશ કરવામાં આવે છે, એ અભિપ્રાય રાખીને જ ઉપદેશ કરવામાં આવ્યો છે એમ કે છે. સમયસારની જે પદ્ધતિ છે બંને આચાર્ય દેવોની, એની આ વિશિષ્ટતા છે કે એ સુગમપણે આત્માને સમજાવે છે, ગ્રહણ કરાવે છે. સમજાવે છે એમ કેવું, એના કરતા આત્માનું ગ્રહણ કરવું સુગમપણે એ બતાવે છે. કે પહેલેથી જ પદ્ધતિ બીજી ગાથાથી એ રીતે ઉપાડી છે કુલકુંડ આચાર્ય દેવે, કે જે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તેને સ્વસમય જાણવો. શું કહ્યું? દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તેને સ્વસમય જાણવો. ખરેખર તો આમ વાત છે કે જે દર્શન જ્ઞાન ચારિત્ર થી આત્મામાં સ્થિર થાય તે સ્વસમય છે. શ્રદ્ધાએ જ્ઞાને ને આચરણથી આત્મામાં સ્થિર થાય એ પરિણામોથી સ્થિરતા કરે ત્યારે સ્વસમય થાય છે. પણ શૈલી આમ કરે છે કે જે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તેને સ્વસમય જાણો. હા, એ આચાર્ય મહારાજે અતિ વિચિક્ષણ સાથે આ શૈલીનો પ્રયોગ કર્યો છે સમયસાર શાસ્ત્રમાં. ગુરુદેવ એ શૈલીના હાર્દ માગેલા છે. એમ ગુરુદેવ એમ કહેતા કે અમૃતચંદ્રાચાર્ય કુંદકુંડાચાર્યના પેટમાં કરીને વાત કરે છે, એમ ગુરુદેવ બંને આચાર્યના પેટમાં કરીને વાત કરે છે એમ કહી શકાય. તો એ જયારે સુરતાની શક્તિનું વર્ણન કરે છે ત્યારે પણ એવું કહે છે કે શક્તિનો જે શક્તિ વ્યક્તિ રૂપે પરિણમન જે છે ત્યાંથી શક્તિને પકડાવે છે. આચાર્યની પણ એક પદ્ધતિ છે કે જે સ્વયં પ્રકાશમાન અથવા સ્વયં સ્વસંવેદ્યમાન એવી પ્રકાશ શક્તિ લીધી બારમાં, સ્વયં સ્વસંવેદ્યમાન એવી પ્રકાશ શક્તિ. તો શક્તિનું વર્ણન નથી કરતા, પણ સ્વશક્તિનું પરિણમન શું કે સ્વસંવેદન, પ્રકાશ શક્તિનું પરિણમન શું કે સ્વસંવેદન થવું, તે અહીંયાથી આ શક્તિને પકડાવે છે. તો એમ કરવાનું કારણ શું છે કે અવ્યક્ત એવા તત્વને જો વ્યક્તપણે દર્શાવવું હોય તો એની વ્યક્તિ સિવાય તો વ્યક્તપણે એને દર્શાવી શકાય નહીં. અને જ્યાં સુધી એને વ્યક્તપણે દર્શાવાય નહીં ત્યાં સુધી એની નિશંકતા કેવી રીતે આવે? નિશંકતા ન આવે ત્યાં સુધી એનું બળ કેવી રીતે આવે? જે વાતમાં પોતે શંકામાં ગળકા ખાતો હોય, આત્મા પોતાનું સ્વરૂપ જીવને અનાદિથી અજાણ્યું છે, હવે પોતાથી પોતે જે પોતાના સ્વરૂપથી જ અજાણ છે એ વિષયમાં નિશંક થયો નથી, એ વિષયને એક દર્શાવે કેવી રીતે? અજાણ છે એટલે નિશંક નથી. નિશંકનો અર્થ કે શંકામાં ગળકા ખાય છે. જે પોતે એ વિષયમાં ગળકા ખાતો હોય એ વિષયને એ કેવી રીતે દર્શાવે કે વસ્તુ આમ જ છે અને બીજી રીતે નથી, એમ કેમ કહી શકાય? તો નિશંકતા ઊભી ક્યાંથી થઈ? કે નિર્ણયથી નિશંકતા ઊભી થઈ, અને એ નિર્ણય બળથી અનુભવમાં આવ્યો એટલે પ્રત્યક્ષ અનુભવ થતા એ જે નિશંકતા આવી એ એકદમ અનુભવયુક્ત નિશંકતા આવી કે જેથી કોઈ રીતે પણ એને પછી તો શંકા કરવાનું કારણ રહેતું નથી. પણ વિચારની ભૂમિકામાં, વિકલ્પની ભૂમિકામાં નિશંક નિર્ણય થાય તો ત્યાં સુધી પહોંચે. જો વિકલ્પની ભૂમિકામાં નિશંક નિર્ણય ન થાય તો ત્યાં સુધી પહોંચી શકે નહીં. બળદ ન આવે એટલું જ, બળ ન આવે એટલે પુરુષાર્થ જ ન ઉપડે. વાંચે ગમે તેટલું, સાંભળે ગમે તેટલું, પણ પુરુષાર્થ ઉપડવો એ તો એક બીજી જ વાત છે. અને એ વાત નિશંક નિર્ણયમાંથી ઉત્પન્ન થાય છે. એટલા માટે સ્વરૂપના યથાર્થ નિશ્ચયને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા સાથે અવિનાભાવીપણું છે. એક નવું સ્ફૂરણ છે જેને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે, અને એ અવિનાભાવી છે. નિશ્ચયનું એ ખાસ લક્ષણ છે, એ વગર નિશ્ચય થયો છે એમ વાત માત્ર છે, કથન માત્ર છે, વિકલ્પ માત્ર છે. વાસ્તવિક કોઈ જ્ઞાનની પર્યાય નિશ્ચયની ત્યાં હોતી નથી. રાગની જ પર્યાય હોય છે, એને જ નિશ્ચય માન્યો છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય ત્યાં છે નહીં. બનતા સુધી 210માં કે 236માં એ વાત લીધી છે. પહેલા આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આ બધી નિર્ણયની પર્યાય છે. પહેલા 210માં પાનું 59, પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. જ્ઞાન અને લક્ષ તો જ્ઞાનની પર્યાય છે, પણ અહીંયા રૂચિ અને શ્રદ્ધા પણ જ્ઞાનની પર્યાય લેવી. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે તો આ બળ આવે. આ સમ્યક પહેલાની વાત છે. પછી આ શ્રદ્ધા અને રૂચિ લઈ લીધી માટે સમ્યક શ્રદ્ધા પછીની વાત છે એમ નથી લેવું. એમ કહે છે, પોતે ચોખવટ કરે છે કે આ સમ્યક પહેલાની વાત છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. એટલે આ નિર્ણય છે કે જેની સાથે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા, સ્વભાવ સન્મુખના પુરુષાર્થનું ચૈતન્ય વીર સ્ફૂરે, એનો ઉછાળો ખાય, ઉછળીને જાય અંદર અંદરની બાજુ, ત્યારે એને અનુભવ સુધી પહોંચવાની પરિસ્થિતિ ઊભી થાય. આગળ જતા પર્યાપ્ત માત્રામાં એ ઉછાળો આવે ત્યારે. એમાં પણ તારતમ્ય ભેદે ફેર છે, એ ફેર છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય પુરુષાર્થમાં. તો એટલે જ્ઞાન જ કારણ છે એમ લેવું. યથાર્થપણે થાય તો એમાં પણ પુરુષાર્થ આવે. જ્ઞાન દર્શન ના વિષયમાં યથાર્થતા આવે તો પુરુષાર્થ ન આવે એવું કઈ નથી. જે થવું જોઈએ તે યથાર્થ થવું જોઈએ, એટલી વાત છે. એક તો નક્કી કર્યું ને એના ઉપરથી આ એક પેરેગ્રાફમાં કે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્માને ઓળખવા માટે બીજી કોઈ વાત વિચારવાની રહેતી નથી જ્ઞાનને છોડીને, નંબર એક. બીજા નંબરમાં કે અંતર્મુખ થવા માટે જ્ઞાન જ કારણ છે, જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. તો એને આ જ્ઞાન છોડીને ક્યાંય જવાનું રહ્યું? જ્ઞાન એટલે કયું જ્ઞાન? કે પોતાનું જે જ્ઞાનનો ચાલતો પર્યાય છે એના અવલોકનમાં આવે. જ્ઞાન તો અનુભવ ગોચર પદાર્થ છે, પર્યાય છે. પોતાને જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે એ કાંઈ કરવા જવાનો પ્રશ્ન નથી. જે પોતાને જ પર્યાય હોવાથી પોતાને જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે, અથવા તો જ્ઞાન પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. એ તો 17-18 વિષય લીધો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો આવા ગોપાલને અનુભવાઈ રહ્યો છે, એટલે કે જ્ઞાન પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. તો જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ છે કે નહીં એ જ્યાં સુધી પોતાને સમજાયું નથી ત્યાં સુધી એ પ્રશ્નચિહ્નનો વિષય છે. હવે જ્યારે અનુભવી ગુરુ એમ કહે છે કે પોતે જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ છે, તો એ દ્રષ્ટિકોણથી અવલોકન કરે. એમ કે ભાઈ તમારી સરવાળો મારવામાં ભૂલ છે તો ફરીને સરવાળો મારો, બીજું શું? એમ તમને જ્ઞાન અનુભૂતિ સ્વરૂપ ન પકડાતું હોય તો એના અનુભવને તપાસો. આત્મા પોતે પોતાના જ્ઞાનાનુભવને તપાસે, અવલોકે કહો તપાસે કહો, એક જ વાત છે. શરૂઆતમાં કદાચ એ વિષય થોડો અજાણ્યો લાગશે, પણ થોડો પ્રયત્ન કરતા એ વિષય એટલો અજાણ્યો નથી. સવાલ એટલો છે કે પોતાનું અનંત સામર્થ્ય કેવી રીતે ઓળખાય, આટલો સવાલ જરૂર છે. માનો કે જ્ઞાન જ્ઞાનના અનુભવ સ્વરૂપે છે એવું કંઈક સમજાય છે, વિચારમાં આવે છે, પણ હજી પકડાતું નથી. પણ જ્યારે પકડાશે ત્યારે એક બીજી વાત પકડાશે એની સાથે, કે માત્ર એ અનુભવ સ્વરૂપ છે એવું નહીં, પણ સ્વભાવથી પોતાના અનંત સામર્થ્યને લીધે તે જ્ઞાન નિર્લેપ રહે છે. અનંત રાગાદી ભાવો થયા છતાં કોઈ રાગરૂપ ન થયો. અનંત રાગાદી ભાવોની જોડે જ એને પરિણમું, સાથે જ રહીને પરિણમું ને. એક જીવની બે પર્યાય છે, જ્ઞાનની ને રાગની, સાથે સાથે છે, એક જ ક્ષેત્રમાં છે, અન્ય ક્ષેત્રમાં નથી, છતાં રાગરૂપ નથી. અનેક સુખ દુઃખની પર્યાય પરિણમો, એ પણ જીવની જ પર્યાય છે આકુલતાને. પછી સુખની કલ્પના હોય કે દુઃખની કલ્પના હોય, એ તો મંદ આકુલતાને તીવ્ર આકુલતાના પર્યાયો છે, છતાં ક્યારે પણ એ રૂપે ન થયો, લેપાણું નહીં. તેમ અનંત પદાર્થોના સન્નિકર્ષમાં આવ્યો, કડવું થયું ગળ્યું જાણ્યું, કડવું જાણ્યું ઠંડું જાણ્યું ગરમ જાણ્યું. આનું ચેપાઈ જાય છે ને, પાટા નીચે આવી જાય છે જીવડા, ગાડી ચાલે છે ટ્રેન, જંગલની અંદર તો કેટલાય પ્રાણીઓ પાટા નીચે આવી જાય છે, ચેપાઈ જાય ને કઈ થી વાત માને, પોતે કેટલી વાર ચેપાડો છે. અનંત વાર એક પ્રદેશ ઘટ્યો નથી, એક પ્રદેશ ખાંગો થયો નથી, ખોડ ખાપણ વાળો થયો નથી, અખંડ પ્રદેશે અખંડ સ્વભાવી ચૈતન્ય જ્યોતિમય એમને એમ રહ્યો છે. એ પોતાને ના વેદનથી પોતાની નિર્લેપતા પકડાઈ જશે, કે ક્યાંય સ્પર્શ્યો નથી, ક્યાંય લેપાણો નથી, ક્યાંય ભર્યો નથી. કેમ એમ થયું? ટુકડા ટુકડા થયા શરીરના, તેથી પણ એનો ટુકડો એક નથી. એનું કારણ કે વસ્તુ એટલી અનંત સામર્થ્ય વાળી, અનંત શક્તિ વાળી છે કે જેના અવ્યા બાધત્વને આધા પહોંચાડી શકતું નથી, જેની શાશ્વતતાને કોઈ મિટાવી શકતું નથી. એની અમિતતા અમેયતા બધા ધર્મો આખો આત્મા જણાય છે. એક જ્ઞાન વેદન ઉપરથી એવા એના અનંત ધર્મો વાળો આત્મા, અનંત સામર્થ્ય વાળો આત્મા જણાય છે. એથી વધારે કે એની અંદર આકુલતા નહીં હોવાથી પોતે સુખ રૂપે છે. જ્ઞાનનું જે રૂપ સુખ છે એ સુખ અનંત સુખ છે એવા સુખ રૂપે એનો પત્તો લાગે છે. હવે ત્રણ ચાર દિનો ભૂખો માણસ હોય, કેવી ભૂખ હોય કે અંદરથી જઠરાગ્નિ નો ભડકો થતો એવી ભૂખ હોય, જેને એમ કહેવાય કે ભૂખની વેદના તીવ્ર છે. શું એને એકદમ તાજું મિષ્ટાન ભરેલું ઘાણું આપો તો કેવી રીતે ખાય? અક્રાંતિઓથી ને ખાય, કેવી રીતે ખાય? કેમ કે ભૂખ નો ભડકો એવડો મોટો હતો, ભડાકા નાખતી હતી ભૂખ. એમ આ જીવને સુખ માટે એને ઝાવા નાખવામાં કોઈ બાકી નથી રાખી, એટલા સુખ માટે એને એટલા બધા સાહસ કર્યા છે, એટલા જોખમ કર્યા છે. નથી એને શરીરના રોગની પરવા કરી, નથી કોઈ ચીજની, જગતમાં આખા જગતની પરવા કર્યા વિના એને સુખ લેવા માટે મહેનત કરી છે. કોઈ એમ કહ્યું કે તું 6 મહિના 12 મહિના ઊંધા માથે તપશ્ચર્યા કરીને નીચે અગ્નિ પેટાવને તો તને અનંત સુખ મળે, તો એ કર્યું છે એને. આ અર્થ યોગ પ્રયોગ કરે છે ને બધા, એ બધા કર્યા છે. અન્ય મતનો જતી યોગી બધું થઈ ગયો છે અને હજી પણ જે કરે છે એ સુખ માટે જ કરે છે, બીજું કઈ કારણ નથી. એવા આ આત્માને સુખ માટે નહીં કરવાનું કરવા માંગતો એવો આત્મા જયારે અનંત સુખની ખાણ પોતામાં જોવે ત્યારે તે ઉછળીને ન જાય તો કેવી રીતે જાય? આ પુરુષાર્થ ઉપડવાનું કારણ આ છે. કેમ પુરુષાર્થ ઉપડે છે, ઉછળે છે, ચેતની વિધિની સ્ફૂર્ણા કેમ જાગે છે એનું કારણ આ છે કે અંદર જે ખાણ છે અનંત જ્ઞાનને અનંત સુખની એ નજર સામે ચોખ્ખી દેખાય છે. નિશંક છે એટલે એને ચોખ્ખી ચોખ્ખી પોતામાં જોવામાં આવે છે. લોટરી લાગે અનંત ગુણ ના વૈભવની ગાયલો રે નહીં એ વાત છે. એટલે એ પોતાની બાજુ પરિણામ થશે છે પ્રમુખ, એનું કારણ આ નિર્ણય છે. એટલે એ નિર્ણયને અનન્ય કારણ ગણવામાં આવ્યું છે કે જેને સમ્યક દર્શન અને સ્વાનુભવ પ્રત્યક્ષ થાય એને આ જ કારણ હોય, આ સિવાય બીજું કોઈ કારણ હોય શકે નહીં. આ એટલું કહેવા માટે સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર કયો છે એમ આચાર્ય મહારાજે કીધું કે આખા સમયસારમાં અમે આત્માને જ્ઞાન માત્ર શું કરવા કહીએ છીએ, કે એની પાછળનું આ રહસ્ય છે કે આત્માને અમારે ઓળખાવવો છે. અજ્ઞાનીને જ્ઞાની કરવા માટેનું શાસ્ત્ર છે, અપ્રતિબુદ્ધને સમજાવીએ છીએ, માટે આત્મા પહેલો ઓળખાવો પડશે, ઓળખાણા પછી અનુભવ થશે. માટે જ્ઞાન માત્ર એવો સંકેત સાંકેતિક શબ્દનો પ્રયોગ કરેલો છે. એ પણ બીજો પ્રશ્ન ઉઠાવ્યો ગુરુદેવે પોતે કે એવા લક્ષણથી શું કરવા પ્રયોજન સિદ્ધ કરાવો છો? શું લક્ષણને, લક્ષણ તો પર્યાયમાં છે અને લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના અનંત ધર્મો વાળો ત્રિકાળી આત્મા સિદ્ધો એટલો જ અમને જણાવો હતો ને તમારે? આ પ્રશ્ન પોતે કર્યો છે, કેમ કે આ પ્રશ્ન મુક્ષુને થાય એવો છે. આપણે જયારે ત્રિકાળીનો આશ્રય કરવો છે ત્યારે પર્યાયની કોઈ વાતની શા માટે માનવી જોઈએ? વચમાં વાત જ માનવી નહીં જોઈએ કે એમ નતું કરવું? તો કે નહીં, કોઈ નહીં બની શકે. કાર્યની જે વિધિ છે એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, એમાં આગું પાછું આડું અવળું કઈ ચાલતું નથી. તો એ કહ્યું કે લક્ષણના નિર્ણય વગર લક્ષ્ય આત્મા નક્કી થઈ શકે નહીં, જેનો જેનો નિર્ણય ન થાય એમાં એકાગ્રતા કરવાનો પ્રશ્ન ક્યાં ઉભો થાય છે? જેમાં તારે એકાગ્ર થવું છે ને પ્રત્યક્ષ અનુભવ કરવો છે, ઉપયોગને સ્થિર કરવો છે, એને ઓળખાવી નથી જ શકને તો કોઈ દિવસ નહીં બને. એનો નિર્ણય કરવો પડશે, એની ઓળખાણ કરવી જ પડશે, એ વિના કદી એમાં એકાગ્ર થવાનો પ્રશ્ન થતો નથી. માટે જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણપણે સમજાય, એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય, લક્ષણનો નિર્ણય થવામાં આ ગૂઢ વાત કરી છે કે જે રીતે આત્મા પરથી ભિન્ન નિશ્ચય થાય, સ્વથી જ્ઞાનથી સુખથી પરિપૂર્ણ છે એમ નિશ્ચિત થાય, એ રીતે લક્ષણનો નિર્ણય થાય, એ રીતે લક્ષણ સમજાય, લક્ષણ ઉપરથી આત્મનું લક્ષ્ય નક્કી થાય, તે રીત થાય તો તેને લક્ષ્ય આત્માનો નિર્ણય થાય. અને જ્ઞાન માત્ર તે આત્મા છે એમાં એ વાત એને સમજાય કે જ્ઞાન માત્ર કહીને આખો સમયસાર કહેવો છે, જ્ઞાન માત્રમાં આખો સમયસાર કહેવો છે, પણ દેહાદી કે રાગાદી તે આત્મા નથી એમ માત્ર કહીને અન્ય તત્વોનો નિષેધ કર્યો છે, પણ સ્વરૂપમાં રહેલા સ્વભાવ તત્વોનો ક્યાંય નિષેધ નથી એમ લઈ લેવું.